16. દેવનો ધર્માદો ને દેવ મિલકતની સ્પષ્ટતા. શ્રીજી મહારાજની મૂર્તિમાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર કરીને જોડાઈ જવું તે ઉત્તમ ધર્માદો છે. ગૃહસ્થ હોય તેમણે દશાંશ વિષાંશ કાઢવો તે કનિષ્ઠ ધર્માદો છે, અને 12 મહિનામાં 1-2 મહિના મોટા મુક્તનો સમાગમ કરવો તે મધ્યમ ધર્માદો છે, અને શ્રીજી મહારાજની મૂર્તિમાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર કરીને જોડાઈ જવું તે ઉત્તમ ધર્માદો છે. આ 3 પ્રકારનો ધર્માદો છે તે સર્વે ગૃહસ્થોએ કાઢવો, પણ એકે પડ્યો મૂકવો નહીં. એમ ન સમજવું જે સમાગમ કરીએ એટલે દશાંશ વિષાંશ કાઢવાની શી જરૂર છે? એ તો ધ્યાન કરતા હોય અને ધ્યાનમાં મૂર્તિ દેખાતી હોય અને સમાગમ કરતા હોય તેમણે પણ દેવનો ધર્માદો પૂરેપૂરો આપવો. તે ધર્માદામાંથી સાધુને પણ જમાડવા નહીં અને ધોતિયા પણ ઓઢાડવા નહીં, અને તીર્થ કરવા જાવું તે તીર્થના ખર્ચમાં પણ એ ધર્માદો ન ગણવો. ઠાકોરજીને વસ્ત્ર, ઘરેણા તથા જગ્યાઓ તથા ગોદડા, વાસણ, દાણા, ઘી, ગોળ આદિક વસ્તુ લાવી દેવામાં તે વાપરવો. દેવ દ્રવ્યને આચાર્ય પોતાનું કરવા ઈચ્છે તો ધર્માદાની શી રીત કરવી? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ત્રણેય મળીને વહીવટ કરવો એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. તે પ્રમાણે ન વર્તે ને સ્વતંત્રપણે વર્તે તો સત્સંગમાં મોટો ઉદ્વેગ થાય ને એમાંથી મોટો વિક્ષેપ થાય ને એકબીજાના મન જુદા થઈ જાય ને સરકારે પણ જવું પડે એવો મોટો ઉદ્વેગ થઈ પડે. નડિયાદવાળા ઝવેરીલાલભાઈએ પૂછ્યું છે, વરતાલમાં ભાણેજને ગાદીએ બેસાડવાનું કર્યું હતું તેમાં સદગુરુ સ્વામી બળરામદાસજી સામા પડ્યા હતા, એવો વ્યવહાર આવી પડે ત્યારે કેમ કરવું? બાપાશ્રી બોલ્યા છે, એ તો વ્યવહાર ન કહેવાય, એ તો ધર્મની બાબત છે, માટે એમાં તો ભળવું. એ તો શ્રીજી મહારાજનો પક્ષ રાખ્યો કહેવાય, કેમ જે મહાપ્રભુજીની આજ્ઞા લોપીને ધર્મકુળ વિના બીજાને ગાદી બેસાડવાનો વિચાર કર્યો હતો, તેમજ કદાપી વાડ ઉઠીને ખેતરને ખાય તેમ થતું હોય અથવા કોઈ આચાર્ય ભવિષ્યમાં એવા નીકળે જે દેવની મિલકતના ધણી થવા ઈચ્છે તો તેમાં પણ માથા સાટે દેવનો પક્ષ રાખવો એ વ્યવહારમાં ભળ્યા ન કહેવાય. એ તો શ્રીજી મહારાજની પ્રસન્નતાનું સાધન છે. દેવની માલિકી કરાવવાને સારું ધર્માદાનો પૈસો સરકારમાં વાપરવો પડે તો વાપરવો, તેમાં શ્રીજી મહારાજ કચવાય નહીં પણ ઉલટા રાજી થાય. પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું છે, તેમાંથી જેમ સ્વામી બળરામદાસજીને દુઃખ આવ્યું જે મંદિરમાંથી કાઢી મૂક્યા એવું થાય તો શું કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, અન્યાય થતો હોય ને દેવનો પક્ષ રાખતા થકા કઈ દુઃખ આવે તો ત્યાં હાજી હાજી ન કરવું. એક મંદિરમાં રહીને ભગવાન ભજવા, પણ શિખરબંધ મંદિર ન કરવું. જેમ મહારાજ ને મુક્ત દિવ્ય છે તેમજ તેમની સેવા પણ દિવ્ય છે, માટે સત્સંગીઓએ ધર્માદો પૂરો આપવો. પણ દેવના લાભને અર્થે સરકારમાં જતો હોય તો સરકારમાં જાય છે કે પાણા ખડકે છે કે કૂવા કરે છે એમ ન જાણવું, એ તો શ્રીજી મહારાજને જ અર્પણ થાય છે. શ્રીજી મહારાજ જડ વસ્તુને બદલે દિવ્ય સુખ આપે છે, માટે એમાં શંકાઓ કરવી નહીં. સાચા સંતને વિશે રહીને શ્રીજી મહારાજ બોલે છે, જમે છે, માટે એવા સંત ને ભગવાન તેમની અન્ન જળ દ્રવ્ય કરીને સેવા કરવી. કોઈને એમ થાય છે સત્સંગમાં તો ઘણાય રૂપિયા છે, એમને શી ખોટ છે તે આપીએ? આ તો દરિયામાં વરસાદ થયો તોય શું અને ન થયો તોય શું? સૂકામાં વરસે તો અનાજ પાકે છે એમ ગરીબને આપીએ તો દુઃખી થતા માટે, એમ કોઈને થાય તો તેમને અમે જણાવીએ છીએ કે સમુદ્રમાં વરસાદ થવાથી તો સાચા મોતી પાકે, એટલે સત્સંગમાં અન્ય દ્રવ્યાદિ કે કરીને સેવા કરવાથી આત્યંતિક મોક્ષરૂપી સાચા મોતી પાકે છે. દીનજનને પણ અન્ય દ્રવ્યાદિ કે મદદ કરવી તો એવી રીતે કરવી કે જેથી કરીને તેને શ્રીજી મહારાજ વિશે ભાવ થાય. આ લોકના જીવો શ્રીજી મહારાજ અને તેમના મુક્તોને ઓળખે અને તેમના સંબંધને પામીને કલ્યાણને માર્ગે ચાલે, તેવા પારમાર્થિક ને કલ્યાણકારી હેતુથી જે સેવા કરવી પડે તે અવશ્ય કરવી. કેમ જે દીનજનને વિશે દયાવાન થાવું, એવું શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે. જીવોના આત્યંતિક કલ્યાણ અર્થે જે સેવા થાય તે સત્સંગની સેવા ગણાય, પરંતુ પોતાની નામના ખાતર કે અંગત સ્વાર્થ સારું કરેલ ખર્ચ તે સેવા તરીકે ન લેખાય. કેટલાક સત્સંગીઓ વ્યવહારમાં ને સત્સંગમાં બહુ મોટા હોય ને શ્રીજી મહારાજે દ્રવ્ય ઘણું આપ્યું હોય તો પણ એ મોટપ સત્સંગમાં ને પરોક્ષમાં બે ઠેકાણે લોકલાજે વાપરે છે, તેમ આપણે ન કરવું. શ્રીજી મહારાજના આશ્રિતને તો આ સત્સંગમાં જ વાપરવું, એટલે મહારાજને મુક્ત રાજી થાય તો મોટી મોજ અને સુખિયા થવાય. જ્યારથી વર્તમાન ધરાવ્યા ત્યારથી તન મન ધન ને અનેક જન્મના કર્મ એ બધું શ્રી સ્વામિનારાયણને અર્પણ કર્યું, માટે ત્યારથી સ્વામિનારાયણ ધણી થયા તો તે ધણીનું નામ લઈને બીજાને કેમ અપાય? તો પણ કેટલાક માને કરીને પરોક્ષમાં વાપરે છે. જેમ 2000 રૂપિયાની વાંસળીને ગળે બાંધીને સમુદ્રમાં પડે તો ડૂબી મરે, અને જો તેનું વહાણ કરાવીને તે વહાણમાં બેસે તો સમુદ્ર સહેજે ઉતારી દે, તેમ દ્રવ્ય છે તે વ્યવહારમાં વાપરે તો સગુણ અને બંધનકારી છે, અને શ્રીજી મહારાજના ને સંતના ઉપયોગમાં આવે તો નિર્ગુણ અને કલ્યાણકારી છે. સંત થોડાક જ હોય તો પણ સદાય રાખવા હોય તો ન રાખી શકાય, અને ગૃહસ્થ એક ઘરમાં 10-20 માણસ હોય તો તેનું સદાય પોષણ કરે એમ ઘરમાં બંધાઈ રહ્યા છે. સમજણ વિના તો આવા સંત આવે ને એક જ દિવસ રહે તો પણ જાજું થઈ પડે. પોતે તો 50 વર્ષ રહીને કેટલુંય ખાઈ ગયો હોય પણ આવા સંતને એક દિવસ જમાડવા કઠણ થઈ પડે. મધ્ય પ્રકરણનું 5મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનના ભક્તનો પક્ષ રાખવો પણ વિમુખનો પક્ષ ન રાખવો એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજનો આશ્રિત હોય પણ તે શ્રીજી મહારાજના કહેલા ધર્મ ન પાળતો હોય તેને વિમુખ જાણવો. જે અધર્મીનો પક્ષ રાખે તે આ જન્મે અથવા બીજા જન્મે જરૂર વિમુખ થાય, માટે અધર્મી હોય તેનો પક્ષ ન રાખવો, અને તેનો પક્ષ ન રાખવે કરીને કોઈનો ચૂડો નહીં ભાંગે. શ્રીજી મહારાજને મૂકશો તો ચૂડો ભાંગશે, એટલે કલ્યાણ નહીં થાય. જેને શ્રીજી મહારાજને વિશે ને મોટા મુક્તને વિશે દ્રઢ આત્મબુદ્ધિ થઈ હોય ને દેહાભિમાન ટળી ગયું હોય તેનાથી ધર્મનો પક્ષ રહે. આ ટાણે દેવની મિલકત કરાવવા સારું સ્વામી વૃંદાવનદાસજીએ તથા આ ઈશ્વર બાવે અમારી આજ્ઞાથી દેવનો પક્ષ રાખીને દુઃખ માથે લીધું છે, પણ લેશ માત્ર દેહાભિમાન રાખ્યું નથી. હિંમતે મરતા તો મદદે ખુદા, માટે હિંમતમાં રહેવું તો મહારાજ સારું કરશે. અન્ન વસ્ત્રાદિક નહીં આપે કે મંદિરમાં રહેવા નહીં દે એમ બીક રાખવી નહીં અને દેવનો પક્ષ માથા સાટે રાખવો તો શ્રીજી મહારાજ પ્રસન્ન થશે, પણ પાર્ટી બાંધીને પાર્ટીનો પક્ષ રાખવો નહીં, ધર્મનો પક્ષ રાખવો. જો પાર્ટીનો પક્ષ રાખીને ધર્મનો ત્યાગ કરે તો તે શ્રીજી મહારાજનો ભક્ત હોય તો પણ આ જન્મે અથવા બીજા જન્મે જરૂર વિમુખ થાય માટે તપાસ રાખવો.